నమోరిహంతారం నమో సిద్ధారం నమో ఆయరియారం నమో ఉవజాయారం నమో యోయే సర్వసా మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం. ఆత్మానుశాసన మంగళాచరణ శ్రీ జైన శాసన గురు నమో నానావిధ సుఖకార ఆత్మహిత ఉపదేశతే కరే మంగళాచార సోహే జిన శాసన ఆత్మానుశాసన శ్రుత జాకి దుఃఖ హారి సుఖ కారి సాచి శాసన జాకో గుణ భద్ర కర్తా గుణ భద్ర జాకు జాని భద్ర గుణ ధారి భవ్య కరత ఉపాసన ఐసే సార శాస్త్ర కో ప్రకాశే అర్థ జీవని కో బనే ఉపకార నాశ మిథ్యా భ్రమ పాసన తాతే దేశ భాషా కరి అర్థ కో ప్రకాశ కర జాకే మంద బుద్ధి హోతే హోత అర్థ భాసన జాకే మంద బుద్ధి హోకే హోత అర్థ భాసన जो लक्ष्मी के निलय रूप पुनः विनाशी प्रभु को रधार ग्रंथ रचो आत्मानुशासन अव्यजनों को है शिव का हे आत्मंतु दुख से डरता अब सुख की वांछा करता इसीलिए मैं दुखहारी हर सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृतय यदि कटु भी भासित हो कटु औषधि ग्राहक रोगी वत किंचित तू भय भीत हो. आत्मानुशासन जी ग्रंथाधिराज विराजमान छे एमा आपणे ચરણાનિયોગના શૈલીમાં જીવોએ કરવા યોગ્ય કર્તવ્ય શું છે અને કેવી રીતના સાચા સુખની પ્રાપ્તિ થઈ શકે એની અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે. આપણે જો આપણે 224 ગાથા સુધી અત્યાર સુધી વાત ચાલી છે, આપણે થોડુંક એનું રિવિઝન લઈને આગળ વધશું. ભૈયા આગે જો ઇન્ડેક્સ કા પોર્શન હે વો જરા નિકાલીએ. જો આપણે અત્યારના મૂળ વિષય આપણો ચાલુ છે કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર, આત્માનું શાસન જે ગ્રંથ છે એમાં અનેક સોળ જુદા જુદા ટોપિક્સ છે. આમ અધિકાર આમ એકે નથી, ઘણી રીતે જોવા જઈએ તો બધા આમ કન્ટિન્યુઅસ ગાથાઓ જ છે, પણ એમાં 16 જુદા જુદા ટોપિક્સ ઉપર ગાથાઓ વિભાજિત કરવામાં આવી છે. એમાં અહીંયા અત્યારનો આપણો મૂળ વિષય ચાલુ છે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર, કે સ્વાધ્યાય કરવાથી આપણને શું લાભ થાય છે. એની અંદર જો સબ ટોપિક આપણે જોઈએ તો ઇસકે નીચે વાલે મેં જાણા 224 અત્યારના આપણું 224માં વિષય છે કે નિકટ ભવ્ય જીવો કો હોને વાલે ભાવ. જે જીવ નિકટ ભવી છે, જેનો નિકટમાં મોક્ષ થવાનો છે, તો એને હમણાં કેવા ભાવ આવે છે. ફરીથી જો આ ચરણાનિયોગની શૈલીથી રચવામાં આવેલો ગ્રંથ છે એટલે એ જીવને બહિરંગ આચરણ કેવું હોય છે અને એને કઈ જાતના વિકલ્પો ઉત્પન્ન થાય છે એની આપણે આજે ચર્ચા કરશું. હવે ભૈયા થોડા ઉસકે ઉપર જાણા, આપણે કયા વિષયની ચર્ચા કરીને આવ્યા જુઓ. આ વિષય લગભગ ચાલુ થયો છે 212 ગાથાથી, કે પહેલાં તો જીવ કશાય ભાવથી કેવી રીતના દુઃખી છે. એટલે 212 ગાથામાં કીધું કે કશાય શત્રુ કો જીતના આસાન હૈ, કશાય શત્રુ કો જીતના આસાન હૈ. કશાય કેવું છે? શત્રુ સમાન છે. કેમ કે જે જીવને ક્રોધમાન માયા લોભના ભાવ થાય છે તો એને પોતાના આત્મામાં લીન થવાના ભાવ ઉત્પન્ન થતા જ નથી. પછી એમાં જો એક એક કશાય લઈને એને કારણે શું નુકસાન થાય છે એનું વર્ણન અહીંયા કરે છે. તો 213 કશાયો કે રહેતે હુએ ગુણો કી પ્રાપ્તિ હોના દુર્લભ હૈ. પછી 214 કશાયો કે આધીન હોને વાલો કા ઉપહાસ હોતા હૈ. ઉપહાસ એટલે એની મજાક થાય છે. 215 સાધર્મ્યો કે પ્રતિ ઈર્ષ્યા કે ત્યાગ કી પ્રેરણા. એના પછી જો એક એક કશાય લીધા, ક્રોધ સે હોને વાલી હાનિ, માન સે હોને વાલી હાનિ, માયા સે હોને વાલી માને માયા કે ત્યાગ કી પ્રેરણા, સોરી માન કે ત્યાગ કી પ્રેરણા. એના પછી સબ પદાર્થ એક દૂસરે સે બઢકર હૈ, અત ગર્વ કિસકા કરના. આ ગાથા બહુ સરસ હતી, આ મેં લીધી હતી એટલે મને યાદ છે કે દરેક પદાર્થમાં અનંત ગુણો ભરેલા છે. તો જીવમાં જીવની સ્પેશિયાલિટી છે અને એના અનંત ગુણો છે, તેવી જ રીતે પૂતગલમાં એની પોતાની સ્પેશિયાલિટી છે, એમાં એના પોતાના અનંત ગુણો છે. તો હવે દરેક પદાર્થ પોતપોતાની સ્પેશિયાલિટીમાં એક્સપર્ટ છે. તો હવે આપણે કોનો અહંકાર કરવો અને આપણે કોના ઉપર ગર્વ કરવો, એમ કરીને ગાથા હતી, બહુ સરસ હતી. એના પછી જો 2-3 ગાથામાં માયા સે હોને વાલી હાનિ, અને એના પછીની 223માં લોભ સે હોને વાલી હાનિ. ચારેવ કશાયને કારણે જીવને જે હાનિ થાય છે એ અહીંયા આપણને વર્ણન કર્યું. હવે જો એના પછીની ગાથા આપણી અત્યારના ચાલુ છે કે હવે નિકટ ભવ્ય જીવો કો હોને વાલે ભાવ. ફરીથી અહીંયા આપણું મૂળ પ્રયોજન શું છે કે મૂળ પ્રયોજન છે જીવ સુખી કેવી રીતના થાય, અને સુખી થવા માટે કરવા યોગ્ય ઉપાય આપણને શું કીધો છે, મેઇન અધિકાર છે એમાં કે સ્વાધ્યાય અને વસ્તુ વિચાર કરવો જોઈએ. એની અંદર સબ ટોપિક્સમાં આપણને જો એક એક કશાયોથી જીવને જે હાનિ થાય છે વર્ણન કરે, અને હવે આપણને એ ભલામણ કરે છે કે એની અગેન્સ્ટમાં આ જીવે કેવા ભાવ કરવા જોઈએ. ખ્યાલ આવે? જો આપણે આવી જઈએ 224 જે આપણી ચાલતી ગાથા છે, 224 નિકટ ભવ્ય જીવો કો હોને વાલે ભાવ. એક જરા ઉપર લીજેગા, ઉપર જો ટાઇટલ હૈ ઉપર, જો જે ટાઇટલ ની નીચે બે લાઈન છે ને એ વાંચે, આત્મા કા અહિત કરને વાલી કશાયો કો જીતને વાલે અલ્પ સંસારી જીવો કો એસી સામગ્રી પ્રાપ્ત હોતી હૈ. યહ બાત આગામી છંદો મેં કહેતે હૈ. આ જીવ પાસે એવી કઈ સામગ્રી છે, એવા કયા સાધન છે જેનાથી આ જીવ કશાયોને સામે લડી શકે છે. કોઈ યુદ્ધ થાય તો બેઉ પાર્ટી પાસે કંઈક તો સાધન હોવા જોઈએ ને જેનાથી યુદ્ધ કરી શકે. તો કશાય પાસે તો 4-4 મહાયોદ્ધા છે. કયા છે? ક્રોધ, માન, માયા, લોભ. એની પાસે 4 મહાયોદ્ધા છે, અને એની સામે આ બાજુ હું એકલો ઊભો છું તો પછી કેવી રીતના જીતી શકું? તો આપણી પાસે પણ કંઈ યોદ્ધા હોવા જોઈએ, આપણી પાસે પણ કંઈક સાધન હોવા જોઈએ. તો આપણી પાસે એવા કયા સાધન છે એ આપણને બે ગાથામાં કહેશે. જો આપણને એક કન્ટિન્યુટી કેવી રીતના આપે છે કે જો આત્મા કા અહિત કરને વાલી કશાય, જે ઉપર આટલી ગાથામાં કહીને આવ્યા કે કશાયને કારણે આપણું શું અહિત થયું, તમને થોડું ઘણું યાદ હોય તો જેવી રીતના જો લોભ કશાયમાં હમણાં જ આપણે જે છેલ્લી ગાથા થઈ ને એમાં કીધું હતું. આ આત્માનુશાસનના એક્ઝામ્પલ્સ પણ બહુ સરસ છે, ઉદાહરણો એટલા સરસ છે. એ લોભ કશાયમાં એક ઉદાહરણ એમ આપ્યું કે એક ગાય છે, એ ગાય જંગલમાં રહે છે. હવે એ ગાયના એના પૂંછના વાળ બહુ સિલ્કી ને ઘના છે, એકદમ સરસ સુવાળા એના વાળ છે, ગાયના પૂંછના વાળ. તો હવે એ ગાય જંગલમાં ઘણા બધા વાઘ બી છે અને ભીલ પણ છે. ભીલ ખબર છે શું હોય? શિકારી જે હોય ને, જે જંગલી મનુષ્ય શિકારી હોય એ ભીલ કહેવાય. એટલે એવા પણ જીવો છે અને વાઘ બી છે, બે જણ ગાયને મારવા માટે તત્પર છે. હવે એ બધાથી બચતી બચતી ગાય જંગલમાં ફરે છે. હવે એમાં એક વાર એના પૂંછના વાળ કોઈ ઝાડમાં એક કોઈ પેલું એકદમ ઝાડી હોય ને એમાં ફસાઈ ગયા. હવે એને લોભ કોનો છે ગાયને? એને પોતાના વાળને કાંઈ ન થાય એનો લોભ છે. એટલે પોતાના વાળને બચાવવા માટે એને આમ ધીરે ધીરે અનટેંગલ કરવામાં ત્યાં રહી, એટલી વારમાં કોઈ ભીલે આવીને એને મારી. ખ્યાલ આવે છે? શું કહેવા અહીંયા શું માંગે છે કે જીવ પોતાના લોભ કશાયને વશ થઈને ક્યાંક ક્યાંક સંસારમાં અટવાઈને રહે છે અને એટલી વારમાં મિથ્યાત્વ ભીલ આવીને જીવને મારીને ચાલ્યો જાય છે. આપણે જો આપણે ધર્મના કાર્યોમાં દેવ પૂજા, ગુરુ ઉપાસના, આપણે સ્વાધ્યાય આદિ પૂજા ભક્તિ આદિમાં રહીને એ અશુભ ભાવોથી બચીને ચાલતા હતા, એટલી વારમાં કોઈક તો એવો લોભ કશાયનો ભાવ આવ્યો કે અરે સરસ મજાનો આપણે આમ આજે ભોજન, આજે તો સન્ડે છે ને, આપણે ફીસ્ટ કંઈક હોવી જોઈએ, એવો સરસ મજાનો કંઈક લોભનો ભાવ આવ્યો અને ત્યાં મિથ્યાત્વ ભીલે આવીને જીવને મારી નાખ્યો. ખ્યાલ આવે છે કે જો આ તો એક નાના છોકરાઓનું ઉદાહરણ છે ને, કે આ ઉદાહરણથી આપણને ઘણું સમજવા યોગ્ય છે. જો આવી રીતના ચારેય કશાયમાં જુદા જુદા ઉદાહરણ આપીને આપણને સમજાવવાની કોશિશ કરી, પણ ખરી રીતે જીવ આ સંસારના જુદા જુદા આવા લોભામણા ભાવોમાં આવીને અટકી જાય છે. આપણે ત્યાં પાછળ સંસાર દર્શનનું પિક્ચર બી છે ને, કે ઘણી રીતે એને તકલીફો બધે માથે ફરી રહી છે પણ એને તો એ ઇગ્નોર કરીને પછી એક ઓલું મધનું ટીપું મને મળી જાય એવા સાંસારિક સુખોની આશામાં એ ત્યાં બેઠો છે. હવે એની સામે કોઈ નિકટભવી જીવ છે, એ નિકટભવી જીવ આનાથી કેવી રીતના બચે છે એ આપણે આ બે ગાથાઓમાં સમજવાનો પ્રયાસ કરવાનો છે. ચાલો આપણે આગળ ગાથા લઈએ, 224 ગાથાનો પાઠ કરીએ આપણે સાથે. વિષય વિરક્ત પરિગ્રહ ત્યાગો કરો કશાયો કા નિગ્રહ શમદમ યમ અભ્યાસ તત્વ કા તપશ્ચરણ કા હો ઉદ્યમ મનોવૃત્તિ કો નિયમિત કરના જિન ભક્તિ અરુ કરુણા ભાવ જબ સમીપ તટ ભવ સમુદ્ર કા ભવ્યો કે હો એસે ભાવ. જો ગાથાથી ઘણું બધું આપણને સમજાઈ ગયું છે કે કોઈ નિકટ ભવી જીવ છે. જો છેલ્લી લાઈનમાં ઉદાહરણ શું આપ્યું કે જ્યારે ભવ સમુદ્રનો તટ, ભવ સમુદ્રનો તટ એટલે કિનારો જેને નજીક છે એવા ભવ્ય જીવોને આવા પ્રકારના ભાવ થાય છે. ખ્યાલ આવ્યો? કયા પ્રકારના ભાવ? તો ઉપર ત્રણ લાઈનમાં આપણને વિસ્તારથી સમજાવ્યું. જો એને જ આપણે અર્થમાં લઈએ છે, એને આપણે અર્થમાં લઈએ કે વિવેકી જીવો કો સંસાર સમુદ્ર કા કિનારા નિકટ આને પર, વિવેકી જીવો કો સંસાર સમુદ્ર કા કિનારા નિકટ આને પર વિષયો સે વિરક્તતા. જો એક એક આપણે કાઉન્ટ કરતા જઈએ, પહેલું વિષયો સે વિરક્તતા, પછી પરિગ્રહ કા ત્યાગ, કશાયો કા નિગ્રહ, પછી શમ દમ ઓર યમ ઇનકા ધારણ, પછી તત્વ અભ્યાસ, તપશ્ચરણ કા ઉદ્યમ, મન વૃત્તિઓ કા નિરોધ, જિનેન્દ્ર ભક્તિ ઓર જીવો કી દયા ઇત્યાદિ સામગ્રી પ્રાપ્ત હોતી હૈ. જો એક એકનો મિનિંગ આપણે લઈએ, આપણે જેવી રીતના પેલા કશાયોના ચાર યોદ્ધા છે, ચાર મહાયોદ્ધા છે, ક્રોધ માન માયા લોભ, એ સામે યુદ્ધ કરવા ઊભા છે, તો આપણી સામે અહીંયા લગભગ 10 યોદ્ધાઓ આપણી પાસે છે. કયા યોદ્ધા છે આપણી પાસે? પહેલું કે વિષયોથી વિરક્તતા. જે જીવને સંસારનો કિનારો નજીક આવી ગયો છે એને સૌથી પહેલા તો બહારના પદાર્થોમાં સુખ બુદ્ધિનો નાશ થાય છે. જ્યાં સુધી જેવી રીતના માતાજીની સમ્યક જયંતિ હતી ને હમણાં 2 દિવસ પહેલા, તો માતાજીનો એક ફેમસ બોલ છે ને કે જ્યાં સુધી એને જેને ક્યાંય ન ગમે એને પોતાના આત્મામાં ગમે એવું છે ત્યાં ગમાડે. હમણાં જ અમે એના ઉપર 216 નંબરનો બોલ હતો, એના ઉપર સ્વાધ્યાય કરતા હતા. તો એમાં વાક્ય થોડી જુદી રીતે છે, ભાવ એ છે કે જે સંસાર સમુદ્રથી થાકેલા જીવો છે એવા જીવોને હવે એક્સેટ્રા કરવાથી પોતાનું આત્મકલ્યાણ થાય છે. તો સૌથી પહેલા તો કેવો હોવો જોઈએ કે એને પહેલા તો બહારના પદાર્થોમાં હવે રુચિ ઓછી થઈને પોતાનું કલ્યાણ કરવાની રુચિ ઉત્પન્ન થવી હોવી જોઈએ. ખ્યાલ આવે? જો જ્યાં સુધી જીવ પર પદાર્થમાં હજી ડૂબેલો છે એને ખાલી ઉપદેશ આપી દઈએ ને આપણે, તો એ જ્ઞાનમાં કદાચ સાંભળી દઈએ પણ એનો એને કઈ ઇમ્પેક્ટ થતો નથી, એનું કઈ ભાવવાસન એને થતું નથી. એટલે સૌથી પહેલા તો એને જીવને વિષયોની વિરક્તતા હોવી જોઈએ. પછી આગળ સેકન્ડ પોઈન્ટ, પરિગ્રહ કા ત્યાગ. હવે જો જેમ જેમ જીવની ભૂમિકા વધતી જાય એમ એમ એના પરિગ્રહનો ત્યાગ ઓટોમેટિકલી થતો જ જાય છે. હવે આ જો એક વાત વિચાર કરજો, આ છે ચરણાનિયોગનું શાસ્ત્ર. કયું શાસ્ત્ર છે? ચરણાનિયોગ. એટલે ચરણાનિયોગના શાસ્ત્રમાં આખી ઉપદેશાત્મક શૈલી હોય છે. એટલે અહીંયા તો એમ જ કહેવામાં આવશે કે વિષયોથી વિરક્ત થાઓ, પરિગ્રહનો ત્યાગ કરો. સમજાય છે ને? પછી જો એક 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 વસ્તુ કે કષાયોનો નિગ્રહ કરો, શમ ધારણ કરો, દમ ધારણ કરો, યમ ધારણ કરો, એના મતલબ પણ આપણે જોશું. એટલે કે નિયમ લો, કષાયોને કંટ્રોલમાં રાખો, સંયમી જીવન કરો. પાક કરો 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 જે કરવાની ભાષા છે એ બધી ઉપચારની ભાષા છે. એ બધી કેવી ભાષા છે? ઉપચારની છે. કેમ કે ખરી રીતે કાર્ય કેવી રીતના થાય છે કે જેને પોતાના આત્મામાં અંદર મહિમા આવે છે એને બહારમાં આ બધા જે વિષય સાધનો આદિ છે એનાથી રુચિ છૂટતી જાય છે, એ ઓટોમેટિકલી એનાથી છૂટે છે. એના પરિગ્રહ આદિ પરિણામ, એ પરિગ્રહ આદિ છે એના સંયોગો જે ઓટોમેટિકલી દૂર થાય છે, એને છોડવા પડતા નથી, છૂટી જાય છે. ખ્યાલ આવે છે ને? પણ એક આ ઉપદેશાત્મક શૈલીમાં શું કહેવાશે કે છોડો, એનો ત્યાગ કરો. ખ્યાલ આવે છે? જો એક બહુ વિચાર કરવા યોગ્ય એક વાત છે, હું હમણાં જ ગઈકાલે કોઈ સાથે ચર્ચા કરતો હતો ને, તો જો આચાર્ય ભગવંતોએ લગભગ ઓલમોસ્ટ બધા જ ગ્રંથોમાં જીનાગમને અનેકાંતમય ધર્મ કીધો છે. આખું વજન ક્યાં આપ્યું છે? અનેકાંતમય છે. ક્યાંય કેવી રીતના વાત કરશે કે ઈષ્ટોપદેશની છેલ્લી ગાથા, કે આખા જીનાગમનો સાર શું છે? કે જીવ જુદો છે અને પૂતગલ જુદો છે, બસ એ જ જીનાગમનો સાર છે, બાકી બધું વિસ્તાર. અને ઈષ્ટોપદેશમાં પણ આચાર્ય ભગવાન શું કહે છે કે બસ આટલું સમજી જાઓ તો તમારું કલ્યાણ થઈ જશે. બરાબર? પછી સમયસારજીમાં આચાર્ય ભગવાન શરૂઆત જ ક્યાંથી કરે છે? જે છઠ્ઠી ગાથા છે ને ત્યાંથી શરૂઆત કરે છે કે એવા એકત્વ વિભક્ત ભગવાન આત્માનું સ્વરૂપ શું છે એ સમજાવો, એવું શિષ્ય પૂછે છે. તો ત્યાં આચાર્ય ભગવાન શું કહે છે કે એ આત્મા કેવો છે? કે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી, એ જ જ્ઞાયક ભાવ છે. તો ત્યાં એમ કેમ ન કીધું કે પૂતગલ નથી, એ જીવ જુદો છે? ખ્યાલ આવે છે ને કહેવાનો શું મતલબ? તો ત્યાં સમયસારજીમાં તો શું કહે છે કે એમાં જીવમાં ઉત્પન્ન થતા રાધાદી ભાવો પણ છે ને એ પણ પર પદાર્થ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ક્યાંય તો શાસ્ત્રમાં સ્થૂળ કથન છે. હમણાં જ આપણે 6 ઢાળા ચાલુ છે ને, 6 ઢાળાની 3 ઢાળ 2 ગાથા, નિશ્ચય સમ્યક દર્શન કોને કહેવાય? પર દ્રવ્યને તે ભિન્ન આત્મમે રુચિ સમ્યક તો ભલાય. બસ પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ હોવી એ સમ્યક્ત્વ છે. તો આપણને બધાને આત્મામાં રુચિ છે કે નહીં? તો આપણને સમ્યક્ત્વ કહેવાય કે નહીં? ખ્યાલ આવે? અને એની સામે આચાર્ય ભગવાન પાછું એમ પણ કહેશે કે જે આપણે સંવર અધિકાર સમજો, સમય સાથે ભેદ વિજ્ઞાન અત સિદ્ધા સિદ્ધા એ કેચન અત્યાર સુધી જેટલા પણ સિદ્ધ ભગવાન થયા છે બધા ભેદ વિજ્ઞાનથી થયા છે. અને ત્યાં ભેદ વિજ્ઞાન કોને કીધું? ત્યાં ભેદ વિજ્ઞાન એને કીધું કે જે પોતાનો શુદ્ધાત્મા છે, શુદ્ધ આત્મ તત્વ છે, એના ચિંતન મનનમાં લીન રહેવું, એને ભેદ વિજ્ઞાન કીધું. અચ્છા, તત્વાર સૂત્ર આપણે જે બીજો ગ્રંથ ચાલે છે એમાં સમ્યક દર્શન કોને કીધું? તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન. બસ તત્વોની શ્રદ્ધા કરો, સમ્યક દર્શન થઈ જશે. તો અચ્છા, આપણને સાત તત્વની પરિભાષા આવડે છે કે નહીં? આ છોકરાઓ ચાલ્યા ગયા, એને હું પૂછત ને તો એને બી આવડતી હોય. ખ્યાલ આવે ને કહેવાનો મતલબ શું છે? જો અલગ અલગ જેનાગોમાં અલગ અલગ પરિભાષાથી સમ્યક દર્શન આદિને સમજાવવામાં આવે છે, પણ આપણો જે જિનાગમ છે એ અનેકાંતમય છે. અનેકાંતમય એટલે શું? કે કોઈ એક જ વસ્તુને અલગ અલગ પડખાથી સમજાવવાની પદ્ધતિ છે. કોઈ જેવી રીતે કોઈ સ્થૂળ શ્રોતા છે તો એને સ્થૂળતાથી સમજાવવામાં આવે છે, અને કોઈ સૂક્ષ્મ શ્રોતા છે તો એને સૂક્ષ્મતાથી સમજાવવામાં આવે છે. પણ એ સમજાવવાની પદ્ધતિ શું છે અને એમાંથી આખું હોલિસ્ટિક પિક્ચર શું છે એ સમજવું આપણી જવાબ. સમજાય છે કે નહીં? કહેવાનો મતલબ શું છે? એટલે જો એક રીતે ચરણાનિયોગમાં ઉપદેશાત્મક શૈલીમાં એમ કહેવાશે કે આમ કરો, આમ કરો, આમ કરો, ખ્યાલ આવે. પણ એકચ્યુઅલી જો એમ જ કરવામાં એ માની લેવામાં આવે તો આપણો આખો ઉપયોગ, આપણો આખો ફોકસ ક્યાં ચાલુ જશે? કે એ બધા એ કરવાની પાછળ ચાલુ જશે. ચરણાનિયોગ કહે છે આમ કરો, દ્રવ્યાનિયોગ કહે છે કે જીવ અકર્તા છે, કઈ કરી જ નથી શકતો. લો હવે શું કરશો? ખ્યાલ આવે બે? આ વિરોધાભાસ ખબર પડે છે કે નહીં? તો એકચ્યુઅલી વિરોધાભાસ નથી, એ ફક્ત કહેવાની જુદી કહેવાની શૈલી છે. સમજાય છે? તો એમાં જે મૂળ વાત છે, જે નિશ્ચય વાત છે, એને એમ જ સમજવી, એમ જ માનવી, અને જે વ્યવહારથી કથન છે એને કોઈક પ્રયોજનવશ આમ કહેવામાં આવ્યું છે એને એમ માનવું, એમ સમજવું, એ જ જિનાગમની સાચી સમજણ. સમજાય છે? તો જો અહીંયા વાત તો એમ કરવામાં આવે છે કે વિવેકી જીવોએ આમ કરવું જોઈએ, ખ્યાલ આવે. પણ આ એક વ્યવહારથી એક કથન પદ્ધતિમાં એમ કહેવામાં આવે છે, એમ આપણે સમજીને ચાલવું. સમજાય છે કે કોન્ટેક્સ્ટ બેસે છે કે કઈ કોન્ટેક્સ્ટમાં વાત ચાલુ છે? કહેવાનો મતલબ શું છે કે જો આ વાંચીએ અને આપણે દ્રવ્યાનિયોગના ગ્રંથો વાંચીએ તો થોડો વિરોધાભાસ લાગે છે, પણ એ એટલે લાગે છે કેમ કે બેની કથન પદ્ધતિ જુદી જુદી છે. તો આને એવી રીતના એક ઉપદેશાત્મક ભલામણ છે ને એ રીતે લેવું જોઈએ. ખ્યાલ આવ્યો? જો સમજી આવ્યું તો જે નિકટ ભવ્ય જીવો છે, જો એક છે આપણું આંતરિક જીવન, એક છે આપણું આંતરિક જીવન અને એક છે આપણું બહિરંગ જીવન. ખ્યાલમાં આવે છે કે? સમજો કે કોઈ છોકરાને સ્કૂલથી કોલેજમાં જવાનું હોય તો એમાં એને શું તૈયારી કરવી પડે? સ્કૂલથી કોલેજમાં જવું હોય તો શું તૈયારી કરવી પડે? કે પહેલાં તો એને કોલેજનું એડમિશન લેવું પડે, બરાબર? એક એડમિશન એને લઈ લીધું, એના પછી શું કરવાનું? કે જો અત્યાર સુધી સ્કૂલમાં યુનિફોર્મ પહેરતો હતો તો હવે એને એની પણ તૈયારી કરવી પડશે ને, કે યુનિફોર્મની બદલે હવે એને બીજા સિવિલ ડ્રેસ પહેરીને જવું પડશે. અત્યાર સુધી એને સ્કૂલમાં ઓલા સ્કૂલ શૂઝ હતા, જે ઓલા કેનવાસના શૂઝ હોય ને, એની બદલે હવે એને કોલેજ માટે કોઈ નોર્મલ સ્પોર્ટ શૂઝ કે જે પણ હોય એને એની તૈયારી કરવી પડશે. આ બધી એની બહારની તૈયારી થઈ. આ કેવી તૈયારી થઈ? એની બહારની તૈયારી થઈ. એની આંતરિક તૈયારી શું છે? હવે તો એ સમજશે ને કે એને સ્કૂલમાં જે ભણ્યું છે એ વસ્તુ શું હતી અને હવે એને કોલેજમાં કઈ જાતનું સ્ટડીઝ કરવાનું. એને સમજો કોમર્સ લીધું હોય તો કોમર્સમાં કયા કયા ટોપિક્સ આવશે, એને ફર્સ્ટ યરમાં કયા કયા સબ્જેક્ટ્સ હશે, એને રિલેટેડ કઈ કઈ બુક્સ એને લાવવી પડશે, આ એનું અન્ડરસ્ટેન્ડિંગ વધારવા માટે ઇન્ટરનલ પ્રોસેસ પણ, ઇન્ટરનલ તૈયારી પણ થશે અને બહારની તૈયારી પણ થશે. સમજાય છે કે? એવી રીતે કોઈ નિકટભવી જીવ છે, એ નિકટભવી જીવે એક અનાદિ મિથ્યા દ્રષ્ટિથી હવે સમ્યક દ્રષ્ટિ જીવનમાં એને સ્વિચ કરવાનું છે. તો હવે એને શું તૈયારી કરવી પડશે? ખ્યાલ આવે ને? અત્યાર સુધી એ જીવ મિથ્યા દ્રષ્ટિ હતો તો ચાર કષાયમાં ડૂબેલો હતો. હવે એની બદલે સમ્યક દ્રષ્ટિ થવા જઈ રહ્યો છે. આપણે કીધું ને જે ભવ સમુદ્રના કિનારાની નજીક છે. એ જ એક્ઝામ્પલ હોય ને, જે અત્યાર સુધી નાવમાં હતો, દરિયામાં હતો, અને હવે કિનારા પર જઈ રહ્યો છે, તો એમાં એને વોટરથી લેન્ડ ઉપર ટ્રાન્ઝેક્શન કરવું પડશે ને. તો એની કંઈક તૈયારી જોશે કે નહીં? એવી જ રીતે કોઈ મિથ્યા દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિ થવા જઈ રહ્યો છે, તેને શું તૈયારી જોશે? તો એક એની બહિરંગ તૈયારી હશે અને એક એની અંતરંગ તૈયારી છે. ખ્યાલ આવે? અંતરમાં તો એ જીવ અત્યાર સુધી જે મિથ્યા ભાવ ધારણ કરી રહ્યો હતો, એ મિથ્યા ભાવને કારણે એને કશાય ભાવ થતા હતા. તો એણે કશાય ભાવોની જે હાનિ છે એ સમજી, અને હવે એનો ત્યાગ કરીને એ મિથ્યાત્વ ભાવને દૂર કરીને સમ્યક દર્શન પ્રગટ કરવા જઈ રહ્યો છે. એની અંતરંગ તૈયારી છે. ખ્યાલ આવે? એની સમજણમાં સુધારો છે. પણ એને બહિરંગમાં કેવી તૈયારી જોશે? તો અત્યાર સુધી એનું જે જીવન બહારમાં એકદમ વિષય કશાયોમાં નિશ્ચલ પ્રવૃત્તિએ ડૂબી રહ્યું હતું, એની બદલે હવે એનું જીવન સંયમિત થવા લાગશે. ખ્યાલ આવ્યું? તો એ સંયમિત જીવનથી સમ્યક દર્શન થાય છે કે ના, એવું નથી. ખ્યાલ આવે? એવા તો ઘણા સંયમિત આપણને કુસાધુઓ કે કુમુનિઓ પણ દેખાય છે, પણ એને સમ્યક દર્શન હોય એવું જરૂરી નથી. ખ્યાલ આવે? એટલે મૂળ વસ્તુ તો જે એની અંતરંગ તૈયારી છે એ જ છે, કે મૂળમાં તો અંદર પોતાના પરિણામોમાં જે સમ્યક્ત્વ પ્રગટ કરશે એનું મૂળ સાધન છે. પણ બહારમાં એને આવા પરિણામ સહજ જોવામાં આવે છે, જેને અહીંયા ચરણાનિયોગમાં બતાવવામાં આવે છે. સમજાય છે? આ ચરણાનિયોગનું પ્રયોજન શું છે ખબર છે કોઈને? ચરણાનિયોગની કથન પદ્ધતિ કેવી છે? એનું પ્રયોજન શું છે? જે જ્ઞાની ધર્માત્માઓ હોય છે ને, એ જ્ઞાની ધર્માત્માઓનું બહિરંગ જીવન કેવું હોય છે, જેને એ બહિરંગ જીવન અને અંદરના જે આંતરિક જીવનને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો જેને અંદરમાં એવી વિતરાકતાના પરિણામ વધતા જાય છે, એને બહારમાં કઈ જાતના અણુવ્રત કે મહાવ્રત આદિ હોય છે એ દર્શાવવું એ ચરણાનિયોગનું પ્રયોજન. એટલે ખરી રીતે તો એને બહારમાં આવું નિમિત્ત નૈમિત્તિક સંબંધી એવું જીવન હોય છે, પણ આ ચરણાનિયોગની ઉપદેશ શૈલી એવી છે કે આવું જીવન તમે બનાવો, આવું જીવન બનાવો. ખ્યાલ આવે? એટલે કહેવાનો મતલબ એને ચરણાનિયોગનો એવો છે કે આવું જીવન તમે બનાવશો તો સાથે એવા અંતરંગ પરિણામ તમારા હશે જ. એ ઊંધેથી આવે છે ચરણાનિયોગ, એ ઊંધેથી વર્ણન કરવાની પદ્ધતિ. ખ્યાલ આવે? તો જો જે નિકટ ભવી છે, જેને સંસાર સમુદ્રનો કિનારો નિકટ આવ્યો છે, તો એને બહારમાં આવા પરિણામ સહેજ થાય છે. કેવા પરિણામ થાય છે? કે એને વિષયોથી વિરક્તતા થાય છે. બીજો પોઈન્ટ, પરિગ્રહનો ત્યાગ થાય છે. તો જેમ જેમ એને વિતરાગતા વધતી જાય છે, તો પોતાની ભૂમિકા અનુસાર એમ એમ એને પરિગ્રહથી પહેલાં સંયમિત થતો જાય છે, પછી એમાં પણ એ અમુક નિયમ ધારણ કરે છે, અને છેવટે મુનિ દશામાં એને પરિગ્રહનો ત્યાગ થાય છે. આગળ કષાયનો નિગ્રહ, નિગ્રહ એટલે એને નાશ કરવા, એને દબાવવા. તો જે જીવ હવે સમ્યક્તને નિકટ થતો જાય છે, તો હવે કષાય ભાવોથી પણ સંયમિત થાય છે. જેવી રીતના સમજો કે કોઈ જીવ, એને સિમ્પલ ભાષામાં આપણે પરિગ્રહમાં જોઈએ કે પહેલાં જેવી રીતના ચક્રવર્તી હતા, અવ્રતી હતા, એને કોઈ જાતના સંયમ જેવા કોઈ નથી. તો એને કેટલા કપડાં રાખવા, કેટલા ઘર રાખવા, એવી એવા એને કોઈ નિયમો નથી ને, અવ્રતિ સમ્યક દ્રષ્ટિ જીવ. હવે જેમ જેમ વ્રતિ થતા જાય છે, તો પોતાના પરિગ્રહને અમુક કંટ્રોલમાં લાવે છે કે હવે હું આટલા જ કપડાં ધારણ કરીશ, આટલું સંયમિત પરિગ્રહ રાખીશ, અને એવી રીતના મારું જીવન હું જીવીશ. અને મહાવ્રતિ મુનિરાજ થાય છે તો સકલ પરિગ્રહનો ત્યાગ કરે છે. એવી જ રીતે કષાય ભાવોમાં પણ છે. જો ફરીથી આ અંતરંગ ને બહિરંગનું બેલેન્સ અહીંયા પણ છે. પરિગ્રહ બહિરંગ વસ્તુ છે, અંતરંગ પરિગ્રહ એ અંતરંગ છે. એટલે કષાય ભાવો કેવા છે? ખરેખર અંતરંગ પરિગ્રહ છે. તો જે પ્રિન્સિપલ પહેલા બહિરંગ પરિગ્રહ પર લાગુ પડે છે, એ યાદ અંતરંગ કષાય ભાવો પર પણ લાગુ પડે છે. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ જીવ હતા, ત્યાં સુધી કશાય ભાવ નિશ્ચલ પ્રવૃત્તિ એ થતા હતા, એમાં કોઈ કંટ્રોલ નથી, ખ્યાલ આવે? હવે જેમ જેમ અપ્રતિ સમય દ્રષ્ટિ થયા તો પેલા ઓલા અનંતાનુબંધી કશાયોથી કંટ્રોલ થઈને બચ્યા. પછી જેમ જેમ આપણે વૃત્તિ શ્રાવક થતા જાય છે તો હવે એમ એમ એક એક કશાય ચોપડીના કશાયોથી બચતા જાય છે, અને છેવટે એ જે મહાવ્રતિ થાય છે તો ત્યાં એ ફક્ત સંચલન કશાય રહી જાય છે. એટલે કશાયોનો પણ નિગ્રહ થાય છે, નિગ્રહ એટલે એનો પણ સંયમ થતો જાય છે. પછી આગળ જો શમ, શમ એટલે શાંતિ અને રાગાદિક, શાંતિ અર્થાત રાગાદિકા ત્યાગ. એ જે જીવ હવે સમ્યક તો લેવા તૈયાર થાય છે તો એના જીવનમાં શમ આવે છે, એટલે એમના જીવનમાં શાંતિ વધારે ને વધારે ઉત્પન્ન થતી જાય છે. શાંતિ એટલે અહીંયા શું સમજવું? હા, સમતાભાવ. હા, એક જાતનો સમતાભાવ કહી શકાય કે જે પહેલા એના જીવનમાં કશાય ભાવોનું કોલાહલ હતું એની બદલે હવે થોડાક પરિણામો એના શાંત પડતા જાય. આપણે કહીએ ને કે હવે પરિણામો એના શાંત પડતા જાય છે, એ જાતની શાંતિ, કશાય ભાવોનો ત્યાગ થતો જાય છે. પછી જો આગળ દમ, દમ એટલે મન ઓર ઇન્દ્રિય કા નિરોધ. જે જીવને ઇન્દ્રિય અને મનના માધ્યમથી વિભિન્ન પદાર્થોને ભોગવવાની જે વૃત્તિ હોય છે એમાં એ જે જીવ જે નિકટ ભવી છે એને કંટ્રોલ આવતો જાય છે, એને નિશ્ચલ પ્રવૃત્તિ એ એમાં જાણે વિષયોમાં ડૂબી જાય છે એવી જાતની વૃત્તિ હોતી નથી, એમાં પણ સંયમિત થતા જાય છે. ઓર યમ, યમ એટલે જીવન પર્યંત હિંસાથી પાપો કા ત્યાગ. આખા જીવન પર્યંત હિંસાથી પાપોનો ત્યાગ, મહાવ્રત જેવું. જેમ જેમ એક એક વ્રત લેતા જાય છે તો એ પ્રકારના એને યમ કહેવાય છે. જો બે શબ્દ છે, એક છે યમ અને એક છે નિયમ. યમ અને નિયમમાં શું ફરક? હા, જે યમ છે એ જ વસ્તુ જીવન પર્યંત હોય છે અને નિયમ છે એ અમુક એક દિવસ અથવા તો એક અઠવાડિયું કે જે પ્રસંગો બાદ અમુક વસ્તુઓનો ત્યાગ કરો એને નિયમ કહેવાય છે. જેવી રીતે આપણે પ્રતિક્રમણમાં પણ એક વસ્તુ જોઈએ છે, એક છે દિગ્વ્રત એક છે દેશવ્રત. દિગ્વ્રત અને દેશવ્રતમાં શું ફરક? દિગ્વ્રત એટલે કે જે સમસ્ત દિશાઓમાં અમુક સુપ્રસિદ્ધ ગામ આદિનો જીવન પર્યંત કંટ્રોલ કરી નાખો અને એની પણ અંદર કોઈ સ્પેશિયલ પ્રસંગોમાં, જેવી રીતના અષ્ટાનિકા દસ લક્ષણ આદિ પર્વોમાં, તો હવે હું આટલા ગામની બહાર જ નહીં જાઉં, એ જાતના ફર્ધર દિશાઓમાં ડિસ્ટન્સમાં એને કંટ્રોલ કરવું એને દેશવ્રત કહેવાય છે. એવી જ રીતે અહીંયા યમ ઇઝ આખા જીવન પર્યંતના નિયમો ઇનર, અને નિયમ એ અમુક કાળ અવધિ સુધીના મર્યાદાના નિયમો છે, બરાબર? હવે જો આગળ તો જો એને કેટલા, એ જે નિકટ ભવિષ્ય એને કઈ કઈ વસ્તુ પ્રગટ થાય છે? વિષયોથી વિરક્તતા, પરિગ્રહનો ત્યાગ, કશાય ભાવોથી નિગ્રહ, શમ એટલે શાંતિ, રાગાદીનો ત્યાગ, દમ એટલે ઇન્દ્રિય અને મનનો નિરોધ, અને યમ એટલે જીવન પર્યંત હિંસાથી પાપોનો ત્યાગ. ઇસકા ધારણ, એના સિવાય હવે એને તત્વ કા અભ્યાસ. જો મૂળ વસ્તુ તો અહીંયા આવી છે, જે જીવને સમ્યક પ્રગટ કરવું હોય એને મૂળ સાધન તો તત્વ અભ્યાસ છે. ત્યાં મોક્ષનાથ પ્રકાશકમાં ટોડરમલજી કહે છે ને સાતમા અધિકાર, કે કોઈ જીવ ઘણા તપ આદિ નિયમોને ધારણ કરેલો હોય, ઘણા વ્રત ઉપવાસ આદિ પાળતો હોય, દેવ પૂજા ભક્તિ આદિ બધું જ કરતો હોય, પણ જો જેને તત્વ અભ્યાસ અને તત્વ વિચાર નથી તો એ જીવ સમ્યકત્વનો અધિકારી નથી. સમ્યકત્વ થતું નથી એમ ન કીધું, ત્યાં એ કીધું સમ્યકત્વનો અધિકારી જ નથી. કેટલી સ્ટ્રોંગ લેંગ્વેજ છે, ખ્યાલ આવે ને? અને એની સામે કે જે જીવ કદાચ આ નિયમ આદિમાં નથી જોડાયો હજી, અથવા તો એ કદાચ દૈનિક દેવ પૂજા આદિ પણ નથી કરી શકતો, પણ જો એ તત્વાભ્યાસ અને નિર્ણય કરે છે તો એ સમ્યકત્વનો અધિકારી છે. એટલે મૂળ વસ્તુ શું છે સમ્યકત્વ પ્રગટ કરવા માટે? આ તત્વનો અભ્યાસ. પછી જો એનાથી આગળ तपश्चरण का उद्यम जो जे जीव निकट भवी छे एने ऑटोमेटिक एवा भाव थाय ज छे कि हवे हुं मारा जीवन ने संयमित करतो आ अमुक प्रकारना तप आदिने पण धारण करू। हवे जो मने कहो चलो संयम अने तप मां शुं फरक? હા, જો એક આપણા જીવનમાં જે પરિગ્રહ આદિને સંકુચિત કરતા જવું અને આપણી ડેઈલી લાઈફને કંટ્રોલમાં એક નિયમિત રૂપે કરવી એ સંયમ કહેવાય છે, પણ એમાં પણ ફરીથી પ્રસંગોપાત અથવા તો પોતાની જાતને વધારે શ્રેષ્ઠ કરીને હજી અંદર લાવવા માટે તપ કરવામાં આવે છે। ખ્યાલ આવે? સંયમ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, એમ આપણું જીવન સંયમમય થઈ જાય છે। અને તપ શું છે કે જે જાતનું જીવન છે એને હજી વધારે આગળ વિશેષ વધારવા માટે આપણે તપ ધારણ કરીએ છીએ। તો જો હવે જે જીવ પોતે સમ્યક તો નિકટ છે, પોતે જીવન સંયમિત તો કર્યું જ છે, પણ સાથે તપશ્ચરણનો ઉદ્યમ પણ કરે છે। તપનો ઉદ્યમ, ઉદ્યમ એટલે શું? ઉદ્યમ એટલે પ્રયત્ન પૂર્વક એફર્ટ્સ કરીને પુરુષાર્થ કરે છે કે અમુક તપ એ ધારણ કરે છે અને એનું સંયમિત જીવન નેચરલ થઈ જાય છે। ખ્યાલ આવે? ચલો આગળ। પછી જો મન કી વૃત્તિઓ કા નિરોધ, આ ઉપર થોડું ઇન્દ્રિય અને મનનો નિરોધ આવી ગયો એના જેવું જ છે। મન કી વૃત્તિઓ કા નિરોધ એટલે શું? જો જે જીવ સંસારમાં ડૂબેલા હતા એની રુચિ એની બુદ્ધિ પર સન્મુખ હતી તો એને નિરંતર કંઈક ને કંઈક વસ્તુઓમાં પોતાના મનને પરોવવાની એક બુદ્ધિ હતી। હા, કે હું આ વસ્તુ ખાઈ લઉં, હું આ વસ્તુ સાંભળી લઉં, હા હું આમ કરી લઉં, હું તેમ કરી લઉં, આપણા મનમાં નિરંતર એ જાતના વિકલ્પો ઉત્પન્ન થયા કરે છે। હવે જે જીવ સમ્યક્ત્વ અને નિકટ આવતા જાય છે, જેને પરમાની રુચિ તૂટી છે, તો એને ઓટોમેટિકલી મનના એ જાતના વિકલ્પો પણ મંદ પડી જાય છે। ખ્યાલ આવે છે ને? એને ઓટોમેટિકલી એવા બહુ તીવ્ર ભાવ થતા જ નથી કે હું આ કરી લઉં, આ કરી લઉં, આ કરી લઉં। એને આમ શાંતિના ભાવ વધારે ગમે છે। હવે એને એમ કહેવાય છે કે મન કી વૃત્તિઓ કા નિરોધ। પછી જો આગળ, જીનેન્દ્ર ભક્તિ ઓર જીવો કી દયા, જો આપણે આમ લગભગ આની વાત ઓછી થતી હોય છે પણ આપણા વ્યવહાર આચરણમાં જીવોની દયા આદિ પાડવું, કોઈને મદદ કરવી, કોઈની સેવા આદિ કરવી, અથવા તો સેવા એટલે કોની સેવા? ગરીબોની સેવા આપણે એક બે રૂપિયા આપી દીધા એ કંઈ સેવા નથી, પણ જે આપણાથી વિશેષ જ્ઞાનીઓ છે અથવા બીજા સહમુમુક્ષુઓ છે તો એના જીવનને વધારે આપણે સ્થિતિકરણના માધ્યમથી કેવી રીતના સંતુલિત બનાવીએ કે જેનાથી એનો પણ ધર્મવૃદ્ધિ થાય અને સાથે આપણી પણ ધર્મવૃદ્ધિ થાય, એ વાસ્તવિક સેવા છે। ખ્યાલ આવે? તો જીવોની દયા અને જીનેન્દ્ર ભગવાનની ભક્તિ પૂજા આદિ એના ભાવ પણ એને વધારે ને વધારે વધતા જાય છે। ગુરુદેવશ્રીના પ્રવચનમાં કહેતા હોય છે કે સાચી ભક્તિ તો જ્ઞાની ધર્માત્માઓને જ હોય છે, કેમ કે જે પોતાના સ્વરૂપને જાણે છે એ જ વાસ્તવિક રીતે ભગવાનના સ્વરૂપને જાણે છે। આમાં આવે છે ને યોગસારના બધા પ્રવચનોમાં કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તો પરમાત્મા શું કહે છે કે તું પરમાત્મા છે એમ નક્કી કર તો હું પરમાત્મા છું એમ નક્કી થશે। ખ્યાલ આવે છે? તો જેને વસ્તુ સ્વરૂપ ખરેખર સમજાય છે એને જ ખરેખર પરમાત્મા કોણ છે એ પણ સમજાય છે, અને એમ સમજાતા જ ખરી ભક્તિ જીવને ઉત્પન્ન થાય છે। ખ્યાલ આવે? તો આ જીનેન્દ્ર ભગવાનની વાસ્તવિક ભક્તિ એ પણ જે જીવ સમ્યક અને નિકટ છે એને વધતી જાય છે। આપણને એમ લાગે કે અરે એ તો શુભ ભાવ છે, એ તો શુભ ભાવ છે અને સમ્યક દર્શન તો શુદ્ધ ભાવથી પ્રગટ થાય છે, તો અશુભ તો નથી જ કરવાના પણ શુભ બી નથી કરવાના ને, તો ભક્તિ આદિ પણ નથી કરવાનું આપણે, પણ જો એમ નથી, ખ્યાલ આવે ને, આપણા જીવનમાંથી પહેલા અશુભ ભાવ દૂર થાય છે પણ પહેલા તો શુભ ભાવ વધે છે, જે અવ્રતિ સમ્યક દૃષ્ટિ અથવા વ્રતિ સમ્યક દૃષ્ટિ આદિ જીવો છે એને શુભ ભાવની તારતમ્યતા ઘણી છે. કેમ કે જો ચોથા પુણસ્થાનમાં એવું કીધું છે ને કે 6 મહિનામાં 1 વાર આત્માનો અનુભવ થાય, તો બાકીના ટાઈમમાં શું કરે? શુદ્ધ ઉપયોગ તો 1 વાર થાય. હવે આપણી પાસે ઓપ્શન 3 જ છે, શુભ, અશુભ અને શુદ્ધ. તો શુદ્ધ તો 6 મહિનામાં 1 વાર થાય, અને છે સમ્યક દૃષ્ટિ, તો બાકી 2માં મેજોરિટી કયા થાય? મેજોરિટી શુભ ભાવ જ થાય. અને આગળ જતા જતા જેમ જેમ મુનિ દશા આદિ આવતી જાય તો શુદ્ધનું પ્રમાણ વધતું જાય, અશુભ તો પહેલા જ ઓછા થઈ ગયા હતા, હવે શુભ બી પાછા ઓછા થતા જાય છે. એટલે પ્રોફાઇલ જુઓ તો અશુભ ઘટે છે, શુભ જ્યાં હતા ત્યાંથી પહેલા વધે છે પછી પાછા ઘટે છે, અને શુદ્ધ ભાવ શરૂ થઈને એની વૃદ્ધિ થતી જાય છે. ખ્યાલ આવે? ચાલો, તો જો આ રીતે આપણે 224 ગાથા ફરીથી જોઈ, 225 ને જોઈએ, એ જ વિષય આપણે કન્ટિન્યુ કરશે ગાથા પાઠ. નિયમ ઓર યમ મે તત્પર જો દેહાદિક સે ચિત્ત નિવૃત સબ જીવો મે કરુણા હારયુત ઓર સમાધિ દશા કો પ્રાપ્ત આગમોક્ત આહાર અલ્પ રહે નિદ્રા કો હૈ કિયા નિરસ પાયા હૈ અધ્યાત્મ સાર દહે ક્લેશોં કા જાલ સમસ્ત. જો જે જીવ સંસાર સમુદ્ર થી નિકટ છે એટલે સૌથી પહેલું સ્ટેપ છે કે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યા પછી સંસાર સમુદ્ર હજી પૂરો નથી થઈ ગયો, અહીં તો ઘણો બાકી છે, તો હજી આગળ વધવાનું છે. તો સમ્યક તો પ્રાપ્ત કર્યા પછી એ મુનિ દશા આદિ ધારણ કરીને એ પાથ પર હજી આગળ ચાલે છે, હા, એ માર્ગ પર આગળ વધે છે. તો એવા જીવોને હવે કઈ જાતની વૃદ્ધિ થાય છે એનું આખું વર્ણન આમાં કરે છે. જો અર્થ યમ ઓર નિયમ, યોગ મે મૂળ હૈ. યોગ કોને કહેવાય? અહીંયા યોગનો મતલબ કે જે યોગી છે, જે મુનિ દશા ધારણ કરે છે, અથવા તો જે પોતામાં અંતરલીન થવાનો હવે પ્રયાસમાં વૃદ્ધિગત છે, એવા જીવને મુખ્ય શું છે? યમ ઓર નિયમ મુખ્ય. એવા જીવોને હવે જીવન પર્યંત વસ્તુઓનો ત્યાગ અને અમુક મર્યાદા સુધી એનાથી વિશેષ ત્યાગ, એ બે પ્રકારના નિયમો હવે મુખ્ય છે. તો જો યમ ઓર નિયમ યોગ મે મૂળ હૈ, યમ અર્થાત અયોગ ક્રિયાઓ કા આજીવન ત્યાગ, ઓર નિયમ અર્થાત ઘડી પલ પ્રહર પક્ષ માસ ચાતુર્માસ આદિ કી મર્યાદા મે સંવર યા ત્યાગ. બરાબર, આ તો પરિભાષા આપણે આવી ગઈ. કોઈક વસ્તુઓની, કઈ વસ્તુઓનું? કે અયોગ્ય ક્રિયાઓ કા, અયોગ્ય ક્રિયામાં બધું આવી ગયું. એક જનરલાઇઝ શબ્દમાં એમણે બધું જ લઈ લીધું આચાર્ય ભગવાન. જો આ જે ટીકા છે, આ જે અર્થ છે, એ અર્થ પંડિત ટોડરમલજીએ કરેલા છે. એટલે પંડિત ટોડરમલજીના પણ વર્ડ સિલેક્શન આર વેરી પર્ટિક્યુલર. એ પંડિત ટોડરમલજીની વિશેષતા છે કે એમના જે એક એક શબ્દોમાં, એક એક વાક્યમાં કન્સાઇઝલી ઘણું બધું એમાં એ કહી લેતા હોય છે. તો જો અહીંયા યમ ઓર યમ અર્થાત અયોગ્ય ક્રિયાઓ કા આજીવન ત્યાગ, અને નિયમ એ જ અયોગ્ય ક્રિયાઓનો લિમિટેડ સમય સુધી ત્યાગ. ઇસકે પાલન મે સાધુ સદૈવ તત્પર રહેતે હૈ. સાધુઓનું જીવન કેવું હોય છે? કે સદૈવ આવી ક્રિયાઓના પાલનમાં તત્પર હોય છે. ફરીથી જો ઓલું યુદ્ધ હતું ને, એક બાજુ 4 કશાય યોદ્ધા છે, અને આ બાજુ કોણ હતું? કે આ બાજુ એ જે શ્રાવક હતા એની પાસે 10 નાના નાના, એમ કોને, 10 નાના નાના સેનાપતિ હતા. હવે એમાં કોઈ બીજા મોટા મુનિરાજ આવ્યા પોતાના 2 યોદ્ધાઓને લઈએ, મહાયોદ્ધાને લઈએ. કયા 2 મહાયોદ્ધા છે? યમ અને નિયમ, એ 2ના 2 મહાયોદ્ધા છે. એ આ બાજુ આવ્યા એટલે આ પડખું બહુ સ્ટ્રોંગ થઈ ગયું. હવે કશાય ભાવોથી જીતવું સરળ છે. જો ઇસકે પાલન મે સાધુ સદૈવ તત્પર રહેતે હૈ, વે મહાશાંત ચિત્ત વાલે હોતે હૈ. સાધુ કેવા હોય છે? મહાશાંત ચિત્ત વાળા હોય છે. जो साधुओं ने मुनिराजों ने पांच इंद्रिय की प्रवृत्ति तो घनी मंद पड़ी એમને ક્યાંય એવું કઈ જોવાનો લોભ હોતો નથી કે કઈ નવી નવી સીનરી જો આ જંગલ થી ઓલા જંગલમાં જાઓ કે આ સીનરી ને આ સીનરી આવે. આપણે હમણાં અષ્ટાનિકામાં આવ્યા હતા ને અભિષેકજી પંડિતજી, તો એ કહેતા હતા ને એક દિવસ કે જો આ આપણે પેઇન્ટિંગમાં જંગલ જે બતાવ્યું છે તો કેટલું સરસ જંગલ છે, જો કેટલી સરસ ગુફા છે, પાછળ સરસ મજાના પહાડ છે, કઈ નદી આવે છે, ઝાડ ની ઉપર ફૂલ પણ છે ને કેટલા સરસ લાગેલા છે, અને એ ત્યાં મુનિરાજ બેઠા હશે, સરસ મજાની સુગંધ લેતા હશે ફૂલની, એ સીનરી ને માણતા હશે, મંદ ઠંડી ઠંડી હવા વહેતી હશે, એવું થતું હોય મુનિરાજ ને એવી દશા હોય. અરે મુનિરાજ તો ક્યાં જંગલોમાં બેઠા હોય એનું કઈ ડિસ્ક્રિપ્શન ના થઈ શકે. આપણે સમ્મેત શિખર જઈએ ને જાત્રામાં, તો એ સમ્મેત શિખરમાં એવું છે કે જેવી રીતના ભલે બધા દાદરા છે પણ પહાડ બધેથી ખુલ્લો છે, તો તમે આમ જ ચડીને ક્યાંય પણ જઈ શકો. તો કોઈ ગયું છે એવી રીતના ક્યાંય પણ? ગિરનારજી પહાડ છે ને એમાં પણ એવું છે કે એકવાર તમે આ સહેસાબંધથી બહાર નીકળતા હો ને તો ભલે સ્ટેપ્સ ને એવું બધું છે પણ બાકી આમ પણ આમ આમ જરા ખુલ્લું જંગલ જેવું છે, ક્યાંય પણ જઈને બેસી જાઓ. તો એ વાસ્તવિક જંગલ એવું હોય, ક્યાંય સરસ આમ સરસ એટલે આમ જરાક પથ્થર જેવું હોય કે લીલોતરી આદિ ન હોય, એના પર મુનિરાજ જઈને બેસી જાય. ક્યાં એવા શાંત એરિયામાં હોય ખબર બી ન પડે કે ક્યાં ખૂણામાં બેઠા છે, ખ્યાલ આવે છે ને? પણ મુનિરાજની પ્રવૃત્તિ કેવી છે કે એમને હવે પાંચેય ઇન્દ્રિયોમાં કે મનના વિકલ્પોમાં એમને એમાં જોડાવવામાં કંઈ રસ નથી. એમને ઉર્ધ્વતા બસ એક આત્માની છે, એટલે નિરંતર પોતાના આત્માના ચિંતન મનનમાં જ લીન હોય છે. તો એમને હવે પાંચેય ઇન્દ્રિયોના જે પરિણામ બહુ શાંત પડી ગયા છે, એટલે એમના પરિણામ કેવા હોય છે? મહાશાંત પરિણામ એમના છે, શાંત ચિત્ત વાળા છે. પછી કેવા છે? ઉનકે ભાવો મેં દેહાદી બાહ્ય પદાર્થો સે નિવૃત્તિ હો જાતી હૈ. એમના પરિણામ કેવા છે કે હવે એમને કોઈ પણ દેહ સહિત બીજા કોઈ પણ બાહ્ય પરિણામોમાં એમને રુચિ નથી. એટલે કે પર્ટિક્યુલર ટાઈપનું જંગલ હોવું જોઈએ, પર્ટિક્યુલર ટાઈપની શિલા હોવી જોઈએ, એવો એમને કોઈ રસ નથી. જ્યાં એમના પરિણામ રોકાય ત્યાં જઈને વિરાજમાન થઈ જાય, અથવા ઉભા રહે, ઉભા રહેવાનો વિકલ્પ આવે તો ઉભા રહી જાય, બેસી જાય, કોઈ પર્ટિક્યુલર એમને આગ્રહ નથી કે આમ જ હોવું જોઈએ. ખ્યાલ આવે? उनके भावों में देहादि बाह्य पदार्थों से निवृत्ति हो जाती है, समाधि अर्थात निर्विकल्प दशा रूप परिणमित होते हैं. केवा जे मुनिराज निरंतर समाधि अथवा निर्विकल्प दशा में परिणमित थयेला छे. सभी जीवों के प्रति दया भाव रखते हैं, जो बहु इम्पोर्टंट पॉइंट छे. मुनिराज बधाज जीवों प्रत्ये दया भाव राखे छे. તો કોને પાણી પીવડાવવા જાય છે કે કોને એક બે જરાક કંઈક ચલો મારી પાસે કંઈક છે લ્યો તમે રાખો. જો જીવો પ્રત્યે દયા ભાવ રાખવા માટે આપણે કોઈની મદદ કરવા જવું પણ એમ નથી. ખ્યાલ આવે? એક સૌથી મોટું દાન છે અભયદાન. અભયદાન કોને કહેવાય ખબર? ચાર પ્રકારના દાન આવે છે ને આપણે જીનાગમમાં, આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન અને અભયદાન. એમાંથી સૌથી મોટું દાન છે અભયદાન. અભયદાન એટલે મારે કારણે કોઈ બીજા જીવને કોઈ પ્રકારનો ભય ન લાગવો જોઈએ, બસ એ જ અભયદાન છે. ખ્યાલ આવે? તો જો મુનિરાજને આપણે ફરીથી છ જાળામાં આવે છે ને કે મુનિરાજની કેવી પરિણતિ છે કે જાણે આમ પથ્થરની જેવા બેઠા હોય છે, કે ઓલા પ્રાણીઓ પણ આવીને એના શરીરની ખંજવાળ ખંજવાળે છે. ઉપલબ્ધ ખાજ ખુજા વતે એવો શબ્દ આવે છે કે મુનિરાજ એવા જાણે પથ્થરની જેમ બેઠા છે કે પ્રાણીઓ પણ ભૂલી જાય છે કે જીવ છે કે પથ્થર છે કે કોણ છે. તો પોતાના શરીરોની ખંજવાળ આવીને ખંજવાળે છે, એટલા નિર્ભય થઈને એ જીવો આજુબાજુ પ્રવૃત્ત વિચરે છે. બસ એ જ સૌથી મોટો દાન કે દયા છે. ખ્યાલ આવે? તો જો સભી જીવો કે પ્રતિ દયા ભાવ રખતે હૈ. विहित अर्थात शास्त्रोक्त विधि से योग्य अल्प आहार लेते हैं। मुनिराज नो आहार नो तो आपने बधु ख्याल छे कि ए पोतानुं शरीर खाली चलावा माटे दिवसमां एक वार उभा उभा એ પણ ખાલી 32 કોડિયા મેક્સિમમ ઇન્ક્લુડિંગ પાણી એટલો જ આહાર લે છે, દિવસમાં એક જ વાર પાણી પણ પીએ, એક જ વાર જમે, બધું એક સાથે જ, એ પણ અટપટા એવા નિયમો લઈને આવે કે એમની આહાર પ્રક્રિયા પૂરી થાય કે નો બી થાય, નો થાય તો નિર્જળ ઉપવાસ, ખ્યાલ આવે છે ને, એવી મુનિરાજની પ્રવૃત્તિ હોય છે। નિદ્રાજયી હોતે હૈ, નિદ્રાજયી એટલે કે હવે એમને સુવામાં પ્રમાદ ગમતો નથી તો પોતાની નિદ્રા ઉપર પણ જય મેળવે છે। અધ્યાત્મ કે સારભૂત આત્મ સ્વભાવ કા નિશ્ચય કરને વાલે હોતે હૈ ઔર નિરંતર આત્માનુભવ મેં મગ્ન હોતે હૈ। જો આ મુખ્ય છે મુનિરાજની પ્રવૃત્તિ કેવી હોય છે કે નિરંતર પોતાના આત્માના અનુભવમાં મગ્ન હોય છે, અને જ્યારે આત્માના અનુભવમાં ન હોય તો એના આત્મ તત્વ કા સ્વભાવ કા નિશ્ચય કરને વાલે હોતે હૈ। આત્મામાં મગ્ન ન હોય તો નિરંતર એના ચિંતન મનનમાં ડૂબેલા હોય છે, એવી મુનિરાજની બહિરંગ વૃત્તિ હોય છે। ખ્યાલ આવે જો આ બધી વાત જે આપણી ચાલી એ મુનિરાજની બહિરંગ પ્રવૃત્તિ કેવી હોય છે। ઇન શોર્ટ આપણે જે વાંચ્યું આ બે ગાથાઓ દ્વારા કે કોઈ બી જે નિકટ ભવ્ય હોય છે એ નિકટ ભવ્યો કે જો અલ્પ સંસારી હૈ उनके कषाय को जीतने वाली कौन सी सामग्री उनके पास होती है, इनकी पास एवं क्या साधन है जेना कषाय भाव ने जीते छे। कषाय शू है अपना ज मन ना विकार है, ख्याल आए तो अपना ज मन में उत्पन्न थता शुद्ध भाव एज कषाय सामे जीत है, ख्याल आए क्या बाहर कहीं जीतवा जवानू नहीं, आखो जो मोक्ष मार्ग है એ પોતાની અંદર જ રહેલો છે। તો જો આના ઉપર આપણે ખૂબ વિચાર કરીએ અને આપણા ક્યાં દોષો થાય છે એનું વિચાર ચિંતન મનન કરીએ, સૌથી મુખ્ય વસ્તુ એ છે કે આપણે આપણા જ વિચારોમાં આપણા જ ચિંતનમાં આપણા જ દોષોને ગોતવાના છે, અને એની સામે જીનાગમના આધારથી આપણે કેવી રીતના એને દૂર કરી શકીએ એ માર્ગ ગોતીને એને દૂર કરવું એ આપણો મોક્ષ માર્ગ છે। જીવાણી સુધી લઈએ પોણી સેકન્ડ જ હોય છે મુનિરાજને, આખા 24 કલાકમાં બસ પોણી સેકન્ડ નિદ્રા હોય છે, એટલું જ સુવે છે। જેમને જો નિદ્રા કોને જોઈએ જે આખા દિવસ દરમિયાન વિકલ્પોને કારણે એટલા થાકી જાય છે કે એને હવે વિકલ્પોથી એના ત્રાસથી દૂર થવા માટે નિદ્રાની જરૂર છે। મુનિરાજ તો આમે નિર્વિકલ્પ સ્વભાવમાં લીન છે, એને વિકલ્પોની તારતમ્યતા બહુ ઓછી છે, નિદ્રાની બી જરૂરત નથી। તો મુનિરાજ એટલી એ અલ્પ નિદ્રામાં જ પાછા ફ્રેશ થઈ જાય છે। મુનિરાજને ફ્રેશ ક્યાં થવાનું છે, ફ્રેશ જ છે, ખ્યાલ આવે। ચાલો જીનો નિધિ નિજ મે બતાઈ યહ આનંદ ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી મા કો વંદનાશત ભાર હૈ, વંદનાશત ભાર। બોલો અંતર્મુખ મુદ્રાવન સર્વજનેન્દ્ર ભગવાનનો દ્વાદશાંગી જીનવાણી માતનો, હાલતા ચાલતા સિદ્ધ સમાન સમર્થ મુનિ રાજોનો, આપણા અનંત અનંત ઉપકારી શ્રી કાન ગુરુદેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો।